તારીખ 13/6/1982 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 394 અને 395 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 62
વર્ણન છે. આત્મા એટલે પરમાત્મા. આત્માનું જે પરમ સ્વરૂપ છે એ એમના હૃદયમાં મુખ છે. હૃદયમાં છે એટલે પરમ આદરણીય છે. પરમ આદરથી જેની હૃદયને વિશે સ્થાપના કરી છે, પ્રતિષ્ઠા કરી છે, એમના હૃદયમાં શું છે મને ખબર છે. એટલે એ એનું સર્વસ્વ છે. એ પોતાની નિજ પરમાત્મ સ્વરૂપ છે. એ જ મુનિરાજનો સર્વસ્વ છે કે જેને એમના હૃદયમાં સ્થાન છે. હૃદય એટલે માણસનો લોચો છે, બધાને ડાબી બાજુ હોય છે. માણસના શરીરમાં ડાબી બાજુ છાતીના અંદરના ભાગમાં એક પંપિંગ સ્ટેશન છે. શું છે? પંપિંગ સ્ટેશન છે. બ્લડનું પંપિંગ થયા કરે છે અને આખા શરીરમાં જે લોહીનું પરિભ્રમણ થાય છે. આપણે પંપ ગોઠવીએ છીએ ને ઉપર પાણી છોડાવવા માટે, પંપ નીચે હોય પાણી ઉપર સુધી રહે એમ આખા શરીરની નસો નસમાં જે લોહીનું પરિભ્રમણને ગતિ છે એની મૂળ શક્તિનું પંપિંગ સ્ટેશન આ હૃદય છે. અને એ બહુ બહુકોક છે. શરીરના અવયવોમાં સૌથી વધારે નાજુક અવયવ હોય તો એ હૃદયનો છે. અને એને મુખ્ય સ્થાન આપ્યું છે. એમાં જરાક ગડબડ થાય, આંખમાં થોડી ગડબડ થાય, કાનમાં થોડી ગડબડ થાય, હાથે પગે થોડી ઉજા થાય, ચાલે. હાથમાં જરાક ફેરફાર થાય એટલે એમાં ને ચાલે. એટલે કોઈ પણ જયારે મહત્વવાળું સ્થાન હોય એ અપેક્ષા હોય પછી લોકોક્તિમાં પણ એ શબ્દ થઈ ગયો કે ભાઈ આ સ્થાન કેવું છે કે આ શહેરનું હૃદય છે. આર્ટ ઓફ ધી સિટી કહો છો કે મહત્વનું સ્થાન, કિંમતી સ્થાન. મુનિરાજનું જે પરિણમન છે એ પરિણમનમાં સૌથી વધારે કિંમત કોને આપી છે? એમને કે નિજ પરમાત્મ સ્વરૂપ જે આત્મા છે, પરમ પરમ સ્વરૂપે જે આત્મા છે, પરમ સ્વભાવે એનું સ્થાન, એ આત્માનું પરમાત્માનું સ્થાન મુનિરાજના હૃદયમાં છે. આમ નથી કે આ શરીરનો અવયવ નહીં પણ હૃદય એટલે કિંમતી. હૃદયમાં રૂપે એને કિંમત આપી છે, ઊંચામાં ઊંચી કિંમત આપીને બિરાજમાન કર્યા છે પરમાત્માને ત્યાં છે હૃદયમાં. મુનિરાજના હૃદયમાં એક આત્મા જીવાયો છે. ગીતામાં પહેલું એવું નથી કરે એ ખ્યાલ કે આ હૃદયમાં બેઠા છે એ ત્યાં આવે છે. ગીતામાં આવે છે હું હૃદયમાં બિરાજું છું. શ્રીકૃષ્ણના મુખેથી એ વાત લીધી છે કે હું ક્યાં છું કે પ્રાણીઓના હૃદયમાં હું બિરાજમાન છું. પરમાત્મા હૃદયમાં બિરાજ્યો છે એ બી એમ ખ્યાલ ગયો તો આ હૃદય છે ને એમાં બેઠા છે, એમાં અવસ્થા છે. એ હૃદય કહેવા માંગતા નથી. મુનિરાજના હૃદયમાં એક આત્મા જ બિરાજે છે. તેનું સર્વ પ્રવર્તન આત્મામય જ છે. એમના હૃદયમાં પરમાત્મા બિરાજમાન હોવાથી એમનું જેટલું પરિણમન છે, વર્તન છે, પ્રવર્તન છે એ આત્મામય છે. આત્માની લીનતા છોડીને કોઈ પરિણામ એમને થતા નથી. બહારમાં સંયમના પંચમાવૃતના અનેક પ્રકારના વ્યવહારિક પરિણામ થાય છે, તેમાં પણ અધિકપણે પરમાત્મ દ્રવ્યનો રસ છે અને એ આત્માનું પરિણામ પરિણમનની સાથે સાથે ઉત્પન્ન થતા એ બહિરંશ હોય છે. લોકો જેને સાધુપણું કહે છે એવી જે સાધુપણાની બાહ્ય ક્રિયા દ્રવ ક્રિયા જેને કહે છે તેના કરતા અધિકપણે અંદરમાં પરમાત્માની સાથે લીનતા વાળા પરિણામ છે તેની અધિકતા હોવાથી મુનિરાવ તેમાં તન્મય છે, આત્મા મય છે અંદરવામાં આવે છે. અને લોકોમાં પણ એવી જ વાત છે કે જેની અધિકતા હોય એના એવા જ એના પરિણામ ગણવામાં આવે છે કે ભાઈ અત્યારે આ માણસ પૈસા પાછળ છે ને, તો બીજા બધા કામ ની અંદર એનું ધ્યાન ને લક્ષ ઓછી દેખાતું ખાય છે પીવે છે, અનેક પ્રકારની બીજા ઉદયની ક્રિયામાં પ્રવર્તે છે પણ એના પરિણામ શું મળે છે. જેને પોતાનો નિજ પરમાત્મા એવી એવો મુખ્ય થઈ ગયો છે કે મુનિરાજનું સર્વ પ્રવર્તન આત્મા મય પરમાત્મા મય એમનું પરિણમન છે, એ સિવાય એમના પરિણમનમાં જાણે કે બીજો અવકાશ નથી કર્યો. આત્માના આશ્રયે નિર્ભયતા ઘણી પ્રકૃતિ છે, એવા અવ્યા બાદ આત્મ સ્વરૂપ ના આશ્રય મનિરાજ ને એકદમ નિર્ભયપણું પ્રવર્તો કરતો છે. કેમ કે એ કોઈ મકાનમાં રહેતા નથી, અત્યારે જે મુનિઓનું નિવાસ સ્થાન હોય છે એ પ્રકાર ખરેખર મુનિ દેશમાં યોગ્ય નથી. મુનિ જંગલમાં રહે છે અને જંગલમાં મુનિરાજને કોઈ ભય હોતો નથી. જંગલમાં પણ તે મૂળ સ્થાનને પસંદ કરે છે, રવ એટલે અવાજ, નીરવ જેના જ્યાં અવાજ નથી પણ તે પણ પ્રાણીનો હાલો ચાલો ન હોય, એ નિર્જન નિરવ સ્થાન હોય ત્યાં મુનિરાજ એકાંતમાં ધ્યાન કરે છે. આત્માના પરમાત્માના ધ્યાનમાં એ લીન થવા અને સદાને માટે એ પરમાત્માના ધ્યાનથી ન છૂટે એવા પુરુષાર્થના પ્રકારમાં આવવા માટે બહારમાં પણ એવા સ્થાનને પસંદ કરે છે. એ વસ્તીમાં રહે અને અનેક પ્રકારના સંગ પ્રસંગની વાતચીત અને ઉદયના કાર્યોમાં જોડાય એવી મુનિદશા ખરેખર હતી નથી. મૌન લીધા છે ને, મૌન કોણ કે મુનિ એટલે જેને મૌન કોણ છે. મૌન કોણ કેમ લીધું છે કે કોઈ છે નહીં, કોની વારે બોલે એનો સંગ હોય તો કોઈ મારે બોલ્યું ને કે સર્વ સંગ પરિત્યાગ કરીને એકાંત જંગલમાં જઈને જે નિવાસ કરે છે તેમને નિર્ભયતા ઘણી પડતી છે. નિર્ભય તો ઘણા માણસો પણ કોના આધારે નિર્ભયતા પ્રગતિ છે એ બીજી વાત છે. અને નિર્ભય માણસો નિર્ભય માણસો હોય છે જંગલમાં એકલા ચાલ્યા જાય તો તમે કેવો ત્યાં ચાલ્યા જાય એમ કહો કે અહીંયા ભૂત પ્રેતનો દાપણનો નિવાસ છે એમ કે માથા વિના નાના ખબર ખરી થાય છે. અનેક પ્રકારની ખરે ભૂત પ્રેતની યોની છે, હલકા દેવોની યોની છે. ત્યાં એમ કહો તો ચાલ્યા જાય, તમે એમ કહો રાત્રે બાર વાગે બાર ના બનકે એક વાગે એક ના બનકે બીક લાગે સંસાનમાં તો કહે પણ એ નિર્ભયતા કોના આધારે પ્રગતિ છે એ મુખ્ય વાત છે. હું બહાદુર છું અને મારી બહાદુરી એવી છે કે હું કોઈ થી કરું નહીં, એમ નિર્ભયતા નથી આવી. નિરાજને જે નિર્ભયતા છે તો એવી છે કે આ આત્મા છે એ શાશ્વત પદાર્થ છે, અનાદિ અનંત ચકનારો પદાર્થ છે, અવ્યાબાદ સ્વરૂપ છે, એને કોઈ કોઈ પ્રકારે બાધા કરી શકતી નથી, ઈજા કરી શકતી નથી, એનો નાશ કરી શકતી નથી, એને કોઈ તકલીફ આપી શકતી નથી. એવા સ્વરૂપના આશ્રય અનુભવ જેમને નિર્ભયતા ઘણી પ્રગતિ છે, એની નિર્ભયતાનું કોઈ માપ થયો એવી નિર્ભયતા જેને પ્રગતિ છે. ઘોર જંગલ હોય, ગીત ગાડી હોય, ઘનઘોર જંગલ હોય જેમાં એકદમ ગીત ગાડી હોય, ગિરનારના એવા જંગલ છે જેમાં ઘણા દિવસે સૂર્યના કિરણ નીચે પડે અને એટલી ઘણી સુગાડી હોય છે કે નીચે ક્યાંય સૂર્યનું કિરણ આવે એટલી બધી ઉપરની ઝાડોની ઘટા છવાઈ ગયેલી હોય છે. ગીત પણ એવી ગીત ગાડું હોય, ઘોર જંગલ હોય, હિંસક પ્રાણીઓ વાઘ સિંહ ત્રાણ નાખતા હોય, એના અવાજો સંભળાતા હોય, એની પ્રાણના અવાજો સંભળાતા હોય, નજીકમાં જ ક્યાંય એ પ્રાણ નાખતા હોય એ નજીકપણી હોય, અને અંબારી મોરલી રાત જાણી હોય, રિયામાં એ નીકળી દીધું સર્પ નીકળે, દિવસે સર્પ ઓછા નીકળે, દિવસે સર્પ થોડો મોટો ભાગો એના દરમાં પડ્યા રહે છે, રાતે જરા ઠંડક થાય છે ત્યારે બહાર નીકળે છે, એવા મોટા મોટા ફણી પર અજગર જેવા સર્પ બહાર નીકળે અને એના ફૂફાળા સંભળાય પાછા, એના ફૂફાળાને સંભળાય સંભળાય નહીં, એવો ધ્યાનમાં બેઠા હોય તો આ દીકરથી આવેલા જાય પડતા ખાયેલા જાય ને ઉભા ઉભી જાય તો ઠીક છે. નીચે છતાં થોડા ખુશી ના આધા બહુ તો કઈ વાંધો આવે ના આવે તો વિકલ્પ આવે નહીં, આમ છોટા થઈ ગયા કેમ કે ક્ષણનો ઉપયોગ આત્મામાં સ્થિર થાય, ક્ષણમાં આત્મામાં ઉપયોગ સ્થિર થાય, એનો ઉપયોગ બહાર આવે તો ખ્યાલ પણ આવે કે આ ફણીઘર બરાબર મેં આસન જમાવ્યું છે ત્યાં એને પણ આસન જમાવ્યું થાય, એને ડર જેવું કઈ ઉત્પન્ન થાય, ડર ન લાગે એને એ જાતની જવાલ પડી છે, ક્રોધ ને વસ અને એ જાતની ક્રોધ નો ફળ છે, રાગ સર્પ અજગરી એ બધા તીવ્ર ક્રોધમાં ગુંગાવેલા આયુષને ગતિ કરે. ક્રોધ ક્રોધાવી તાર તમ્યતા સરખા દીકરી નાશ એ શું બતાવે છે કે પૂર્વજન્મના ક્રોધનો સંસ્કાર છે એમ બતાવ્યો, એમ વાત લીધી છે. છતાં મુનિવાદ મેઘલી અંબારી કાળી રાત જાની હોય, ચારે ચોર અંધકાર આપતો હોય, હાથ હાથને ભૂજો પોતાનો હાથ દેખાય નહીં પોતાને, એવું અંબારું જામેલું હોય ત્યાં ગિરી ગુફામાં જંગલની ગુફામાં મુનિવાદ બસ એકલા ચૈતન્યમાં જ મસ્ત પણ આગળ ચલી ગયું હતું ને કે બહારમાં અંધારું જાણ્યું છે અંદરમાં ચૈતન્યનો પ્રકાશ જળ જ્યોત પ્રમાણે પ્રકાશમાન છે. આત્મામાં શરીરમાં નહીં, આત્મામાં અંદર ચૈતન્યનો પ્રકાશ પ્રગટ છે. એને બહારના અંધારાનો વિકલ્પ જ નથી. ત્યાં અંધારો આટલું બધું છે એનું શું કે અહીંયા રાત જામે છે, સાંજ પડે ને પછી અંધારું જામતું આવે. અંધારિયામાં સાંજ પીડ્યા પછી કલાક બે કલાક માં તો એટલું અંધારું થઈ જાય કે એકદમ જામી જાય, ખરા જાય. મુનિરાજ ને તો કઈ વાવું પાણી કરવાના પ્રશ્ન છે નહીં. એ તો બપોરે એક વખત ઉભા ઉભા આહાર લે છે. એ પણ હતા બોસી ને નિરાતો ને ગમે બુઠો બુઠો લે શકે ને. કોઈ વાર બુઠો ડિનર માં ગયા હોય તો તમને ખ્યાલ આવી જશે કે આ ઉભા ઉભા જે જમીને છીએ, ફરજીસ હોય, સમજી હોય, વાંચતા હોય, બધું હોય એની અંદર. અને નિરાતો કણોથી આવીને જમાવી હોય એમાં ફેર ઘણો પડે. કેટલો ફેર પડે છે ખબર છે? રૂપિયા છ આઠાના નો ફેર પડે છે. ઓછું જમાય, વરે પણ ઓછું. બોલું યાર, કોન્ટ્રાક્ટર એમ કે જો તમારે બેઠા બેઠા જમાડવું હોય તો એક થાળીના 15 લાખ છે, અને ઉભા ઉભા જમાડવા હોય તો એક થાળીના 10 લાખ છે. એ ઓછા પૈસા લઈએ છે. એ તો ગણતરીથી સાબિત થયેલી છે. મુનિરાજ સુધી શરીરના પોષણ અર્થે નિરાતે તાતવા માંડીને બેસીને જમીને મિત્ર મહારાજાને ત્યાં એમનો આહાર થાય. અને રાજા મહારાજા હોય, શિષ્યા શ્રીમંતો હોય, એના પગ જોઈને પૂજો, એટલા આદર સત્કારથી નવધા ભક્તિ છે એને આહાર દાન આપે. તો એને સિંહાસન આપે કે આપ બિરાજોના બેઠા બેઠા આરામથી જમો ને. મુનિરાજ એવી રીતે જમતા નથી. અમારું કામ આ થોડો વિકલ્પ છે. ધ્યાનમાં થોડી દખલ આવે છે, વિકલ્પ આવી જાય છે. એ પણ યથાયોગ્ય પરિસ્થિતિમાં સ્થિતિમાં શાંત થવાનો એ વિકલ્પ છે. માત્ર ક્રિયા છે એનાથી શાંત નહીં. આ એક વિકલ્પ છે. ક્રિયા ભજવી હોય તો ભજવે, ન ભજવી હોય તો ન ભજવે, ગમે તે પરિસ્થિતિ થાય. ઉભા ઉભા ઓછું થાય છે, ન બતા થાય છે. એટલે સાંજે વાળું પાણી કરો ને ઊંઘ આવે એમ પાછું ધ્યાન કરો એમ મની ને થતો નથી. કેમ કે ખાવાને કલાક 6-8 દિવસ તો થઈ ગયા હોય તો ધ્યાન નો સમય થાય છે. આ બધું રાત જામે છે, અંધારું જામે છે, અને અંદર માં મુનિ ને ધ્યાન જામે છે. 2-4-5 કલાક એવા ધ્યાનમાં મસ્ત થઈ જાય છે કે અડધી રાત ક્યાં હોય ગઈ ખબર હતી. એવી રીતે એકલા ચૈતન્યમાં મસ્તપણે વસે છે. યાત્રા ઉજવણી કરે બધા ત્યાં જંગલ નહીં હોય છે ને, ડુંગરાની જંગલ, એમાં રાતો બહાર નીકળી આટો મારવો જોઈએ. જ્યાં સર્પ હોય, બીજા પ્રાણીઓ હોય, એમાં ભય પ્રકૃતિ શું છે એનો અભ્યાસ કરવો જોઈએ. અને મુનિરાજની પુરુષાર્થ પરાયણતા અને નિર્ભયતા કેટલી એનો થોડો ખ્યાલ કરવો જોઈએ. આ પ્રતિકળ છે એનો. બસ એકલા ચૈતન્યમાં જ મસ્તપણે વસે છે. આત્મામાંથી બહાર આવે એકાગ્રતા, ચૈતન્યની એકાગ્રતામાંથી બહાર આવે તો શ્રુત એટલે સતશ્રુત શાસ્ત્ર, એ શાસ્ત્ર આદિના ચિંતનમાં ચિત્ત જોડાય. અનેક પ્રકારના અંદરમાં જે સૃત સંબંધી નય વિભાગ છે, આત્માને ઓળખવાના અનેક પ્રકાર છે, એમાં પણ સૂક્ષ્મતા અને ગહનતા અનેક પ્રકારો છે, એનું ચિંતન છે. એ પણ સ્વતશ્રુતના આધારે ચાલે. એકાગ્રતા નિર્વિકલ્પ દશા અને સવિકલ્પ દશા એમ બે વાત લીધી. નિર્વિકલ્પ દશા તો શુદ્ધાત્મામાં પરમાત્મામાં તન્મય દશાની સ્થિતિ છે, અને જે સવિકલ્પ દશા છે એમાં શ્રુત જ્ઞાનને ફેરવે છે, સતશ્રુતના એમને વિચાર ચાલે છે, એની ચિંતનમાં એ જોડાય છે. અને એમાં પણ રોકાયા વિના પાછા અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યા જાય, અંદરમાં ચાલ્યા જાવ એટલે આત્માના નિર્વિકલ્પ ધ્યાનમાં પાછા ચાલ્યા જાય. શાસ્ત્ર રીતે દિવસે સાતે કેટલા પ્રકાશ થતા દિવસે શાસ્ત્ર રચો છે આચાર જંગલમાં, એ લખતા લખતા પાછા ધ્યાનમાં ચાલ્યા જાય. લખવાનું મૂકું એક બાજુ પડવું રહ્યો, પછી એમ નથી કે આ લખવાનો મહત્વનો વિષય શરૂ થયો છે અને આમાં ધ્યાનની દખલ ક્યાં છે. એ ધ્યાનનો પ્રકાર ઉગ્ર થાય લખવાનો વિષય એક બાજુ રહી જાય. રવિ પાછું લખવાનું શરૂ કરે તો પાછી લિંક એવી ને એવી જળવાય જાય, એમાં લિંક તૂટો એ વિશેષતા વિશિષ્ટતા શાસ્ત્રની રચના કરનાર આચાર્યોને મુનિઓને વિશેષ પ્રકારે હોય છે. પણ શાંતિ ઘણી દામુભાઈ મને દેશામાં શાંતિ છે, બિલકુલ નહીં. શાંત 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 એવા શાંત કે જોનારને શાંતિ ઉપજી એવા જેમ કોઈને દુઃખી જોવે તો માણસને કેમ દુઃખ થઈ જાય, બહુ દુઃખી હોય એવું આક્રંદ કરતો હોય માણસ, રડતો હોય તો રડતો એટલો બધો હોય કે જોનારને અડવું આવે એમ. આમને શાંત દશા એટલી હોય છે તેનો પ્રભાવ એનું દર્શન કરનારને શાંતિ જાતે અંદરમાં ભલે સવિકલ્પ કસાયની મંદતાની શાંતિ છે, પણ એવી શાંતિ અંતરબાહ શાંતિ શાંતિનો ધારો જ જોઈ લો આપો. એ શાંતિનું ધીમ હોય ને એવા મુનિ હોય છે. અષ્ટાવમાં તો સુંદાચાર્ય એવું કહ્યું કે આ મૂર્તિ મંદ ગિરમાર્ગ છે, મુનિરા ગિરમાર્ગમાં છે તો આ તો મૂર્તિ મંદ ગિરમાર્ગ છે. અરૂપી ગિરમાર્ગ તો એનું પરિણામ છે, પણ આ તો ઋતુ જીનમાર્ગ એવી જે ભૂમિ દિશા છે એ ભૂમિ દિશા જીનેન્દ્રવત ગણવામાં આવે છે. જીનેન્દ્રમાં ભૂમિમાં જાણે કઈ શું હોય, હા ગુરુદેવન સૂત્રાંત ખ્યાલમાં આવે ને છઠ્ઠો સાતમે આત્મજ્ઞાનમાં જીવનારા મુનિઓ ચાલતા હશે તો એ કેવું ચાલતા હશે, ધીર ગંભીર જેમની ચાલ છે આમ ઉતાવળ ન ચાલે પણ ઉપયોગ પણ એને ચાલે, ધીર ગંભીર પણ અંદરમાં લીન થતા થતા ચાલે, એટલે એ યુક્તિ કરી છે કે સીધ છે એ તો સદાય સ્થિર રહ્યો છે અને તે સિદ્ધાલયમાં બિરાજમાન છે. વળી દેહના ઉદયની અવસ્થા હોય છે એટલે એમના ઇન્દ્રિય જ્ઞાનથી દર્શન થતા નથી. જયારે એવા સિદ્ધના દર્શન કરવા હોય તો આ મને રાખશે એટલે ચાલતા પકડા છે. ચાલમાં કલ્પનામાં વિશે લીધા છે, ચાલે છે મને કેવા ચાલે છે જાણે સિદ્ધ ચાલે છે, સિદ્ધ ચાલે નહીં સુધી પણ ચાલતા સિદ્ધ છે. આ તો બહુ ભાવનાનું વર્ણન લીધું છે. તો સતસ્મૃતમાં સ્થિત જોડાય મન જોડાય પાછા અંદરમાં ધ્યાનમાં નિર્વિકલ્પ દશામાં ચાલ્યા. સ્વરૂપ ને ભીલામાં ભીલો છે ઘડીકમાં નિર્વિકલ્પ દશા અને ક્ષણમાં સવિકલ્પ દશા અને પાછી ક્ષણમાં નિર્વિકલ્પ દશા, અને તે નિર્વિકલ્પ દશા પણ ઘણી પ્રચુર સ્વસંવેદન વાળી અને પ્રચુર આનંદ વાળી હોય છે. તેમ એમને બહારમાં અસાતા થતા પણ એ અસાતામાં ગૌણ થઈ જાય છે, જોડાવીને રોકાવી શકતું નથી. અંદર નો આનંદ ઘણો વધી ગયો છે. સાતા અને અસાતા એ તો પ્રકૃતિનો સ્વાદ છે. એ જીવને સાતાના ઉદયમાં સુખ ચેન આનંદ મોર ખુશી લાગે છે, પ્રસન્નતા લાગે છે. એ પ્રકાર તો હજી પ્રકૃતિના સ્વાદ નો છે. આ તો બે થી ચાર એવી વાત છે. જે આત્માનો સ્વસંવેદનમાં આનંદ છે અને તે પણ મુનિ દશાનો પ્રચુર આનંદ છે. જેમ દરિયાનું મોજું હોય પ્રસન્નતા લાગે છે. એ પ્રકાર તો હજી પ્રકૃતિના સ્વાદ નો છે. આ તો બે થી ચાર એવી વાત છે. જે આત્માનો સ્વસંવેદનમાં આનંદ છે અને તે પણ મુનિ દશાનો પ્રચુર આનંદ છે. દરિયાનું મોજું હળવા જોવું પણ બીજું નદીનું મોજું હળવા ને દરિયાનું મોજું હળવાય બોલ છે, અથવા તળાવની અંદર મોજા આવે પાણીને લઈને તરંગ થાય, આ પવનને લઈને તરંગ થાય સ્થિર પાણીમાં, અને ભૂગોળ તો ઉછળ તો દરિયો હળવાય ખુલ્લો. મુનિરાજ નું આ ચૈતન્ય ભૂગોળ તો દરિયો છે. એવું અંદર માં શાંતિ ઉઠાવાય છે કે સ્વરૂપમાં એ ઝીલો છે. ઘડીકમાં એ સ્વિકલ્પ દેખામાં આવે છે, ઘડીકમાં નિર્વિકલ્પ દેખામાં આવે છે. નિરાજને એક આત્મલિંગતાનું જ કામ છે અને બીજી કોઈ પ્રવૃત્તિ કોઈ પ્રવૃત્તિ નહીં, કોઈ પ્રયોજન નહીં. સમાજની એકસો કામ માત્ર વાંચતા બિલકુલ નહીં. ક્યાંય બંધન ન જોઈએ, કોઈનું બંધન નિરાશ કરતા. આખું ગામ રાજા સહિત આવે, માણસો પંચ શિક્ષા ગુરા મહાજન આવે અને નિરાજને વિનંતી કરે કે આપ અમારા નગરની સમીપમાં હમણાં બિરાજો છો, રોજ સવારે 8 થી 9 અથવા આપણે જે અનુકૂળ હોય તમને અમને નિયમિત ઉપદેશ આપો. આપ અમારા ગુરુ છો અને ગુરુના સ્થાને આપ ઉપદેશ આપવા યોગ્ય છો, અમે આપનો ઉપદેશ સાંભળવા યોગ્ય છીએ. તેથી અમે આપને બધા આ વિનંતી કરીએ છીએ કે અમને રોજ વ્યાખ્યાનનો લાભ આપો. મુનિ બનતા હતા, અમારે ત્યાં ઠેકાણ નથી. અમે ક્યારે આ ક્ષેત્ર છોડી દેવું હોય એની કોઈ અમને ખબર નથી. ક્યારે આ વિકલ્પ આવશે ક્ષેત્ર છોડવાના, ગમે ત્યારે અમે તો નીકળી જઈએ. અમે તે સમય માટે તે કાર્ય માટે અમે બંધાતા. એક કામ છે, બીજા કામ તો માથે યોગ છે. આમાં શું દ્રષ્ટાંત છે કે ઉપદેશનું એમનું સ્થાન હોવા છતાં ઉપદેશનું બંધન નહીં સ્વીકારતા નથી, તો પછી સમાજની બીજી વ્યવસ્થા કે અવ્યવસ્થા સંબંધીનો વિકલ્પ એ મુનિને તો આવતો જ નથી. એટલી આકુલતામાં જવાનું મુનિ દશામાં કદી બનતો નથી. કસાયના અભાવની સ્થિતિ છે એટલે ઉત્પન્ન થતા નથી. એટલે ખંડફાળા કરીને બધું સ્વાગત માંડો કરતા. પ્રકાશ થાય એટલો ધર્મનો પ્રચાર થાય. પ્રચાર કરવાનો એમનો રાગ અત્યંત મર્યાદિત છે. એટલો મર્યાદિત છે કે કોઈ કારણ ચારો ઉપદેશ કરો છો, કોઈ કારણ પણ ચારો તો ઉપદેશ કરો કરો છો. એમ કે એમને જ્ઞાન છે કે મારા કહેવાથી સામે જીવ સમજો પ્રચાર મેં કરી શકતો આત્મા આટલો સમર્થ છે તો પણ પ્રચાર કરી શકતો નથી. જીવને ધન પ્રાપ્તિ નું નિમિત્ત બને તો તે જીવ ની યોગ્યતાથી પ્રચાર છે. નિરાજ ત્યાંના નિમિત્ત ના થશે રાગ શીખી ગયો રાજ્ય વિધાન છે. જંગલ માં તો કોઈ રહેતા નથી. એ જે પ્રસિદ્ધ પણ સાધુઓ છે એ મોટે ભાગે વસ્તી માં રહે છે. એમાં મોટા ભાગ ના તો મોટા મોટા શહેરો માં રહે છે. નાના ગામમાં નહીં પણ મુંબઈ, કોલકાતા, મદ્રાસ, દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ જેવા મોટા શહેરો માર્યો છે. મોક્ષ માર્ગ માં જીવેન્દ્ર પ્રણીત જે નિશ્ચય છે નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે અને જીવેન્દ્ર પ્રણીત જે વ્યવહાર છે વ્યવહાર મોક્ષ માર્ગ રૂપે એ ભગવાનની આજ્ઞા છે. અને એમાં ફેરફાર કરવાનો કોઈ અધિકાર ફેરફાર કરવાનો બચાવ એ દેશ નો બચાવ છે. મોક્ષ માર્ગ કદી દેશ નો બચાવ કરતા સાધુ કહો છો એ સાધુ ના સ્વરૂપ ને સમજવા ને શું શું કહે છે અજ્ઞાન પણ સાધુ વેશમાં સાધુ સ્વરૂપ શું છે અને બાળ વેશમાં નિરતિકાર પ્રવૃત્તિ શું છે એ શાસ્ત્રની વિધિ જાણવાની દરકાર કરતા ચોક્કસ જે સાધુ નથી અને સાધુ તરીકે સ્વીકારીને વંદન નમસ્કાર કરવા, તે તેના અયોગ્ય સાધુપણાને અનુમોદન આપવા બરાબર થશે, એને અનુમોદન આપવા બરાબર છે. એમ લીધું છે સંપ્રદાય વાળા ને પણ છે. આવો દોષ બહુ મોટો દોષ છે, સામાન્ય દોષ નથી પણ બહુ મોટો દોષ છે. આપણી વૃત્તિ કરતા ત્યાગ વૃત્તિ વધારે દેખાવ માટે એને સાધુ માનવા અને વંદન નમસ્કાર કરવું, એ શાસ્ત્રમાં ક્યાંય ભગવાને આજ્ઞા કરવી જ નથી. ભગવાને એવી આજ્ઞા કરી છે કે તમે જો કોઈ પણ સાધુને બાહ્યવ્યવહાર યથોચિત દેખાય તો તું એને પ્રથમ વંદન નમસ્કાર કરીને એનો અંતરંગ તરીકે એને પરીક્ષા કરીને પછી એને સાધુ તરીકે ખરેખર સ્વીકારવું. પણ જો એનો બાળવાચાર યોગ્ય હોય તો એને પ્રથમ બાળ નમસ્કાર કરવા, બાળવાચાર પણ યોગ્ય ન હોય તો એને વંદન નમસ્કાર કરવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો તો ભગવાને ના પાડી શકે. ભલે તારા કરતા ત્યાગ વધારે દેખાય, સાસ કરતા દૂધ સારું પણ બગડેલું હોય તો સાસ કરતા તો સારું બન્યું, સાસ કરતા સારું ને પણ બગડેલું દૂધ હોય તો સાસ કરતા તો સારું. વર્ણન અને આચરણના શાસ્ત્રો છે આપણા, એની અંદર પણ મુનિ દેતા બાર માં અંતરબાય કીધી હોય એનું ઘણું સ્પષ્ટ વર્ણન છે. એ વર્ણન સમજવું જોઈએ અને ત્યાર પછી પોતે મુનિ દશાની પરીક્ષા કરવી એટલે એની પોતાની તૈયારી એને આત્મામાં કરવી, એની જવાબદારી છે. નહીંતર લાભ કરતા નુકસાન વધારે થાય, લાભ તો થાય જ નહીં પણ નુકસાન વધારે. અત્યારે તો ભાઈ છે મોટા ભાગના દોરા ધાગા અનેક પ્રકારની ભાઈ અહીંથી ઘણી અંશી પ્રવૃત્તિઓમાં ચાલ્યા ગયા છે, કહેવાય છે ને. પણ કેટલાક તો એમાં પડી ગયા છે, ચાલો તમને વેપારમાં નફો કરાવી દઉં, તમારો રોગ કાઢી દઉં, તમારી નિર્ધનતા મટાડી દઉં, ઓછો છોડી. કેટલાક જેવો છે, કેટલાક તાંત્રિક છે, માંત્રિક છે, તાંત્રિક છે, જ્યોતિષ છે, આ જ પ્રકાર થઈ ગયો. એવું કઈ વિતરાગ માર્ગના સાધુ કરી છે તે રીતે ચાલી શકે હું આપણને આપે આપણને શું કરવા અત્યારે આપતા અત્યારે ચાલુ ઘણી બરોબર માંથી વધારે અમે જોઈએ ગૌરવ લઈને હવે એનું ચાપડીઓ છપાય છે. એને ખબર નથી કે આ તો અપ્રતિષ્ઠાનું કારણ છે, પણ એ પ્રતિષ્ઠાનું કારણ સમજીને એના પુસ્તકો છાપેલા અને એના ફોટા ખાઈ દીધી ગઈ. એનું જ્ઞાન કરવા યોગ્ય છે. અહીંયા તો કહે છે કે આવી મુનિની દશા છે અદભુત છે, અંતરંગ દશા એમની અંતરબાહ દશા છે એટલી અદભુત છે કે એનો ઉતરાગ માર્ગના ખરેખર મુનિ કહીએ અને એનો આદર સત્કાર કરીએ એમ વાત છે. દેવગુરુ શાસ્ત્ર ને નિષેધ કરનાર જીવ થતું છે અને ગ્રહિત નિષાદ કરવામાં અનુભવ કરતા વિભાવનો રસ ખૂટી જાય છે. જ્યાં ચૈતન્ય રસ અનુભવ ગોચર થાય છે તો જે ચૈતન્ય રસ નિર્વિકાર છે અથવા કસાયના અભાવ સ્વભાવે છે એનો અનુભવ થતા કોઈ પણ પ્રકારના જે વિભાવ છે અનેકવિધ પ્રકારના વિભાવ છે એનો રસ ખલાસ થઈ જાય છે, રસ ખૂટી જાય છે. જ્યાં ચૈતન્ય રસ અનુભવ ગોચર થાય છે કે જે ચૈતન્ય રસ નિર્વિકાર છે અથવા કસાયના અભાવ સ્વભાવે છે એનો અનુભવ થતા કોઈ પણ પ્રકારના જે વિભાવ છે અનેકવિધ પ્રકારના વિભાવ છે એનો રસ ખલાસ થઈ જાય છે, એ નિરસ થઈ જાય છે. રસ એવી ચીજ છે કે બે વિરુદ્ધ જાતિના રસ એક સાથે હોઈ ન શકે, એકની વૃદ્ધિમાં બીજાની હાનિ નિશ્ચિત છે. જો વિભાવરસની વૃદ્ધિ થાય તો ચૈતન્ય રસની હાનિ થાય, જો ચૈતન્ય રસની વૃદ્ધિ થાય તો વિભાવરસની હાનિ થયા વિના, કેમ કે સામે સામા પલ્લા છે ત્રાવ્યાના, એક બાજુ નું જશે તો બીજી બાજુ નું ઉચિત થવું પડે, બે રસી શકે કેવી રીતે જશે, એક બસે કે બીજું ઉચિત થઈ જાય. આ સીધી વાત છે, એ પથિક્રમ તો લીધો જ છે. ચેતનનું ચૈતન્ય સ્વરૂપ ઓછું ન ઓછા વિના કદી અનુભવ થતો તે એમ કહો કે આત્મા સંબંધે તમે અનેક જાતની વાતો કરો છો, એ આત્માની ઓળખાણ માટે કરો છો, ઠીક છે. અગ્નિકાળમાં બહુ રસ નથી આત્માની ઓળખાણ કરવામાં, તેમથી અમે તો સીધા અનુભવવા માનીએ છીએ. તમે આત્માનો અનુભવ નથી પણ કઈ તરંગ ઉત્પન્ન થયા છે આત્માના વિષયમાં, એ તરંગનો અનુભવ છે. આત્માને ઓળખા વિનાનું આત્માનું ધ્યાન એ તરંગરૂપ છે, તરંગરૂપ ધ્યાન છે. એને કોઈ ચિત્ત આવ્યો છે ધ્યાન કર્યું હોય એટલે એ ધ્યાનમાં બેસે છે ને એને એમ લાગે છે કે મેં ધ્યાન કર્યું, પછી એ ધ્યાનના બફમમાં છે એને ધ્યાન દાન થવા. આત્મામાં કઈ લાલ પીવા થવાતું આત્મા રસ ગંધ સ્પર્શ શબ્દ રહ્યું છે એવો આત્મા, તેમાં વર્ણ વર્ણ નથી, આ લાલ કુવા તો રંગ છે, રંગ રહ્યું જ છે, વર્ણ રહ્યું જ છે આત્મા, એમાં કોઈ લાલ કુવા નથી, કોઈ દિવસ સ્વાદ નથી, કોઈ ગંધ નથી, કોઈ સ્પર્શ નથી. કોઈ પણ આંખો બંધ કરો એટલે લાલ કુવા દેખાય, ધ્યાન થઈ ગયા. નાના છોકરાને પૂછો આંખ બંધ કરી દઉં શું દેખાય છે તો કે લાલ પીવા, કારણ આત્માનું ધ્યાન થયું, એ તો આત્માનું ધ્યાન છે. ચેતનનું ચૈતન્ય સ્વરૂપ ઓળખીને આ ચેતન નામ આત્મા, આત્મા જે ચેતન છે તેનું ચૈતન્ય એટલે એનું સ્વભાવ સ્વરૂપ ઓળખીને ઓળખતા જેનો મહિમા આવે છે, અપાર શક્તિને ઓળખતા એનો જે મહિમા આવે છે તે મહિમા પૂર્વક તેનો અનુભવ કરતા એ નિર્વિકાર જે સ્વભાવ રસ છે એ સ્વભાવ રસની તલ્લીનતામાં સ્વભાવ રસના પ્રગટ પ્રત્યક્ષ વેદનને કારણે વિભાવનો રસ તૂટી જાય, વિભાવનો રસ એની અંદર એ સૂચે છે કે એને એકત્વ બુદ્ધિનો પછી વિભાવ થતો નથી. એકત્વ બુદ્ધિ પણ વિભાવના તીવ્ર રસનો એક તેજ છે, એટલો તીવ્ર રસ વિભાવનો થાય કે એનાથી તન્મયપણે પોતે પોતાને અનુભવે છે. એની રસના રસનું સૂચક પરિણામ છે એકત્વ બુદ્ધિ છે, એ વિભાવ રસનું સૂચક પરિણામ છે. તેથી જ પ્રથમના પ્રથમ એમ કહે છે કે શું જિજ્ઞાસામાં આવે ત્યારે પણ એકત્વ બુદ્ધિનો પછી વિભાવ થતો નથી. એકત્વ બુદ્ધિ પણ વિભાવના તીવ્ર રસનો એક તેજ છે, એટલો તીવ્ર રસ વિભાવનો થાય કે એનાથી તન્મયપણે પોતે પોતાને અનુભવે છે. એની રસના રસનું સૂચક પરિણામ છે એકત્વ બુદ્ધિ છે, એ વિભાવ રસનું સૂચક પરિણામ છે. તેથી જ પ્રથમના પ્રથમ એમ કહે છે કે શું જિજ્ઞાસામાં આવે ત્યારે પણ પ્રથમ જ તમે વિભાવ રસ મંદ થઈ જવો જોઈએ એ જિજ્ઞાસાનું લક્ષણ લીધું છે. હજી પણ પછી ભેદ જ્ઞાન જે કરે ઓળખીને જે ભેદ જ્ઞાન કરે એમાં મુખ્ય ક્રિયા તો રસને તોડવાની જ ચાલે છે. જ્યારે જયારે એને રાગાદિક્ષણો ક્ષણે ઉત્પન્ન થાય એ રાગથી ભિન્ન એવો જ્ઞાન કરવું એવું જે એનું અંતર આકર્ષણ છે જ્ઞાનનું, જ્ઞાન સ્વભાવનું, એમાં એને રાગનો રસ ને રાગનું આકર્ષણ એને છૂટવાની પ્રક્રિયા ચાલે છે. એ પ્રક્રિયાની સફળતામાં એને અનુભવ થાય છે ત્યારે તો રાગનો રસ એને ઘણો તૂટી ગયો હોય છે, એટલો તૂટી ગયો હોય છે કે એને વિકલ્પ પછી ઉત્પન્ન થાય છે તો પણ એકતા બુદ્ધિ થતી એની સાથે એકતાનો અનુભવ થતો નથી. વિકલ્પ છૂટતો રહે છે અને પોતે અનુભવ ના છૂટતો રહે છે એ સ્થિતિ થાય છે. માટે ચૈતન્ય સ્વરૂપની ભણી ઉપર ઉભારીને આધાર લેવો છે ને ઉભારવામાં, એટલે ભણી ભણી શબ્દ લે છે. માટે ચૈતન્ય સ્વરૂપની ભણી ઉપર ઉભારીને વિભાવ નિર્ણય તોડી શકી. આ બધા બેંકના વચનો એવા છે કે ભલે પ્રત્યક્ષ કરી તો અને સમાગમ તત્વજ્ઞાનના વિશે ન થતો હોય કે ન રહેતો હોય તો પણ એમના આ વિશે ભાવો સમજણ જ્ઞાન અનુભવ એટલો સ્પષ્ટ છે એનો પરિચય થાય એમ પરિચય થાય થઈ જાય એમ છે. આવ્યા વચન એમ એ કહેનારની શું સ્થિતિ છે એનો પરિચય થઈ ગયા, ઓળખાણ થઈ ગયા, ઓળખાણ થઈ ગયા. પરિચયના ઓળખાણ ક્યાંથી કરે છે? પ્રથમ પરિચય થાય તો પરિચયનું એ રિઝલ્ટ છે કે ઓળખાણ થાય, અને ઓળખાણ થાય તો બહુમાન આવવા વિના એટલી સ્થિતિ. માટે ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઉભારીને શું વિભાવને તોડી શકી? શું વિભાવને ક્યાં ઉભારીને તોડી શકી? કે જે વિભાવથી રહીત એવું જે સ્વભાવ સ્વરૂપ ચૈતન્યની સત્તા છે, હૈયાતી છે, મોજૂદગી છે, એમાં વ્યાપવાપક ભાવે શું ઉભાવી ત્યાં એનો આધાર લો તો તું વિભાવ નહીં તોડી, વિભાવ તારો છૂટી જશે એ ચૈતન ના આધારે પૂછતો અને બીજું કોઈ રીતે પૂછતો એ વિશે વિશેષ લીધો છે.